50 નંબરની ગાથા લેવી છે. 38 ગાથા પૂરી થઈ. જે 38 ગાથામાં વિષય છે એ જ પ્રકારનો વિષય આમાં છે. સયલ ભાવા પરદવમ પરસહાવમ ઇદિ હેયમ સગદવમ ઉપાદેયમ અંતઃ તત્તચમ હવે અપ્પા પૂર્વોક્ત ભાવો આચાર્ય ભગવાન શુદ્ધાત્માની પ્રાપ્તિનો ઉપાય બતાવે છે અને શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે તે બતાવે છે. એનો અનિવાર્થ પૂર્વોક્ત સર્વભાવો 14 માર્ગના સ્થાન 14 દિવસ સમાસ અને ગુણસ્થાનો બધા જે ઉપર કહેવાય ગયા 39 ગાથાથી ઠેઠ 49 ગાથા સુધી વાત આવી ગઈ. એમાં બધા પરિણામો કે જીવ ના નથી જીવમાં નથી ગુણસ્થાનની પર્યાય માર્ગના સ્થાનની પર્યાય જીવ સમાસની પર્યાય. હિંમતભાઈને આપજો ને ભાઈ નિયમ સાર હિંમતભાઈને વાંચી બતાવી 50મી ગાથા છે હિંમતભાઈ કે આચાર્ય ભગવાન ફરમાવે છે કે પૂર્વોક્ત સર્વભાવો પર સ્વભાવો છે એ આત્માનો મૂળ સ્વભાવ નથી. એક વાત પર સ્વભાવો છે, બીજી વાત પરદ્રવ્ય છે. જે 38મી ગાથામાં જેને પરદ્રવ્ય કહ્યું એને અહીંયા પેલો પર સ્વભાવ છે, પરભાવ છે અને પરદ્રવ્ય છે અને તે કારણે તે પરિણામ દ્રષ્ટિમાંથી ત્યાગવાયુક છે. શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધાનો વિષય તો એ પરભાવ અને પરદ્રવ્યથી ભિન્ન સ્વભાવ ભાવ અને સ્વદ્રવ્ય એવો નિજ શુદ્ધ આત્મા તે એક જ આશ્રય કરવાયુક છે. દ્રવ્યનો આશ્રય કરે છે પરિણામ, પણ પરિણામને પરિણામનો અવલંબન નથી, પરિણામને ત્રિકાળી સામાન્યનો અવલંબન છે. પરિણામ દ્રવ્યને આત્માપણે પ્રસિદ્ધ કરે છે, પણ પરિણામ પરદ્રવ્યને ભાવપણે પ્રસિદ્ધ કરે છે. આ જ્ઞાયક હું છું એમ આવે છે પરિણામમાં. પરિણામ આત્મા પણ કોને સ્વીકારે છે? સ્વીકાર થાય છે પરિણામમાં, પણ પડી આત્મા પણે કોને સ્વીકારે છે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ની પર્યાય કે ત્રિકાળી સામાન્ય શુદ્ધાત્મા શુદ્ધ ચિદરૂપ પરમાત્મા અંદર બિરાજમાન છે તે જ હું છું એમ પરિણામ દ્રવ્ય સ્વભાવમાં અહમ બુદ્ધિ કરે ત્યારે તેને નિર્વિકલ ધ્યાનમાં આત્માનો આનંદ આવે. એ બધા પર સ્વભાવો પરદ્રવ્ય હોવાથી એ છે. અંતઃ તત્વ અંદરમાં રહેલું તત્વ એમાં બહુવચન હતું. પૂર્વોક્ત સર્વભાવો એમાં બહુવચન હતું. ઉપાધિ તત્વ એક છે. અંતઃ તત્વ એટલે કે પરિણામની અંદરમાં સામાન્ય સ્વભાવ રહેલો છે. છે તો પરિણામની મધ્યમાં, પણ પરિણામથી અંતઃ તત્વ સામાન્ય જ્ઞાયક ભાવ ભિન્ન છે. સોનાના બે પ્રકારના પરિણામ થાય. એક અશુદ્ધ પરિણામ થાય સોનામાં જ્યારે ખાણ માંથી નીકળે, એના પરિણામ બધા અશુદ્ધ હોય સોનાના, અને પછી એને શોધે તો એ પરિણામમાં શુદ્ધતા પ્રગટ થાય પરિણામમાં. પણ એ અશુદ્ધ પરિણામ અને શુદ્ધ પરિણામ એ બે પ્રકારના સોનાના પરિણામ હોવા છતાં તે સોનું નથી. એ શુદ્ધ અને અશુદ્ધ પરિણામથી સોનું ભિન્ન છે. સર્વથા અભિન્ન નથી. જો સર્વથા અભિન્ન હોય તો પરિણામના નાશે સોનાનો નાશ થઈ જાય. માટે પરિણામનું જ્ઞાન કરવાની છૂટ છે, પણ એના શ્રદ્ધાન કરવાની સખત મનાય છે. પરિણામો છે ખરા, પરિણામ નથી એમ. નવ તત્વના ભેદો છે સર્વજ્ઞ ભગવાને કયા, અને છે પણ ખરા, પણ એ જ્ઞાનનું જ્ઞેય છે. એ ધ્યાનનું ધ્યેય, એ જ્ઞાનનું જ્ઞેય ખરું, પણ હેયરૂપ જ્ઞેય છે. અને એ પરિણામથી ભિન્ન અંતઃ તત્વ શુદ્ધાત્મ તત્વ શુદ્ધ ચિદરૂપ બિરાજમાન છે અંદરમાં. ઓમ શુદ્ધ ચિદરૂપોહમ, હું શુદ્ધ ચિદરૂપ આત્મા છું. ચિદરૂપ એટલે જ્ઞાનરૂપ છું એમ અંતઃ તત્વ ઉપાદેય છે. એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે. ઓનું પરદ્રવ્ય કયું પરિણામ ને, અને અંતઃ તત્વ દ્રવ્ય સ્વભાવ ને સ્વતત્વ કયું. સોનું ને સોનાના પરિણામ, સોનાના પરિણામ પર સ્વભાવો છે, સોનાના પરિણામ પરદ્રવ્ય છે. સોની તો પરદ્રવ્ય છે, સોની તો પરદ્રવ્ય છે, અને એના હથોડી આદિના હથિયારો એ તો પરદ્રવ્ય છે, પણ એના નિમિત્તની સાપેક્ષતાથી ને સોનાની પર્યાયની યોગ્યતાથી જે પરિણામ થાય છે એ સોનામાં એ પરિણામની અંદર અંતર્ગર્ભિત શક્તિ પડેલી હતી, બહાર આવે છે. હથોડી માંથી એ ઘાટ આવતો નથી, અને એ ઘાટને સોની બનાવતો નથી. તેમ એ ઘાટ જે થયો એનું કારણ જેમ સોની નથી, પરદ્રવ્ય નથી, નિમિત્ત નથી, એમ એક સમયની પર્યાય ક્ષણિક ઉપાદાનનું કારણ સોનું પણ નથી. જો સોનું કારણ હોય અને પરિણામ એનું કાર્ય હોય એવો જો નિયમ હોય તો સોનું એક રૂપ છે, તો એના પરિણામ પણ અનાદિ અનંત એકરૂપ થવા જોઈએ. પણ સોનું એકરૂપ હોવા છતાં પરિણામ અનેકરૂપ થાય છે, તેથી એમાં સિદ્ધ થાય છે કે પરિણામ થી સોનું ભિન્ન છે. તેથી સોનું દ્રવ્ય એ પરિણામ નો કરતા નથી. ઝીણી વાત છે, કુંભારથી તો ઘડો ન થાય પણ માટી પણ ઘડાની રચનાર કરનાર નથી, માટીથી ઘડો થતો નથી. ઝીણી વાત છે, એ અંતર્ગર્ભિત પરિણામરૂપ શક્તિ પડી છે એના સકાળે પ્રગટ બહાર આવે છે અને ક્ષણિક ઉપાદાન કારણ અનુવિધાય કાર્યાણી, એ કારણ પણ પરિણામમાં છે અને કાર્ય પણ પરિણામરૂપ છે. કારણ કાર્ય પરિણામમાં છે. દ્રવ્યને કારણ કેવું તે વ્યવહાર છે. અહીંયા કહે છે કે આત્મા અંતત્વ બિરાજમાન છે. બચુભાઈ, જો આત્મા કારણ હોય પરિણામનું તો આત્મા તો શુદ્ધ છે, તો પરિણામ શુદ્ધ થવા જોઈએ. હવે આત્મા શુદ્ધ છે અને પરિણામમાં અનાદિ કાળથી ભેદ જ્ઞાનનો અભાવ છે, ત્યાં સુધી એની પર્યાયની યોગ્યતામાં પર્યાયને કારણે પર્યાયની યોગ્યતામાં એ રાગાદી ભાવ પ્રગટ થાય છે. જો આત્મા કારણ હોય તો શુદ્ધ આત્મા તો છે વિદ્યમાન, તો એની પર્યાયમાં સંવર્નિદ્રાને મોક્ષ થવો એક વાર. એની પર્યાયમાં અશુદ્ધતા થાય છે એના પ્રકાર પણ વિધવિધ છે. આત્મા એક રૂપ છે અને એના પરિણામ ઘડીકમાં ક્રોધ, ઘડીકમાં મન, ઘડીકમાં માયા, ઘડીકમાં લોભ, એ ચિત્ર વિચિત્રતા પરિણામમાં દેખાય છે. એનું કારણ ખરેખર પરમાર દ્રષ્ટિથી જોવામાં આવે તો પરમ ભાવને ગ્રહણ કરનારી એક શુદ્ધ દ્રવ્યાર્થિક નૈતિક દ્રવ્ય સામાન્યનું અવલોકન કરવામાં આવે તો મારો આત્મા મારામાં થતા પરિણામનું કારણ નથી અને એ પરિણામ મારું કાર્ય નથી. હું તો અકારક અવેદક પરમાત્મા છું એમ જ્યાં દ્રષ્ટિ આવે દ્રવ્યમાં, ત્યાં પરિણામ સહજપણે નિર્મળ શુદ્ધ થઈને પ્રગટ થાય. ત્યારે પણ જ્ઞાની થયા પછી પણ જાણે છે કે થવા યોગ પરિણામ થયા છે, હું આનો સ્વામી નથી, ખરેખર પરમાર્થે હું એનો કરતા પણ નથી. એના સટકારક થી પર્યાય પ્રગટ થાય છે. આ વાત પર્યાયનું કારણ પર્યાય છે ને પર્યાયના સટકારક પર્યાયમાં થાય છે, હોય છે, એમ જેને બેસે છે એને કરતા બુદ્ધિ છૂટી જાય છે, અકર્તા અર્થાત હું ગુનાયક છું એમ દ્રષ્ટિમાં આવે છે, અને સમયે સમયે જ્ઞાન પરિણમનમાં એમ જણાય છે. આત્મા અકર્તા પણે જણાય છે ને પરિણામ પરિણામથી થાય છે એમ જણાય છે. પણ આ પરિણામને હું કરું, પરિણામ મારા છે ને એમાં મમતા કરવા જેવી છે. પરિણામને સુધારું ને પરિણામને અટકાવું ને પરિણામને પૂર્ણ કરું, ભાઈ, એ વસ્તુનો સ્વભાવ નથી. ગુરુદેવ, હા, નય વિભાગ થી બે ટુકડા છે, પ્રમાણ થી એક સત્તા, નય થી બે સત્તા છે. પ્રમાણ થી એક સત્તા છે ને નય થી જોવામાં આવે તો બે સત્તા છે. એક સતમાં બીજા સતનો અભાવ છે. બે સત છે, ત્રિકાળી ધ્રુવ સત્તા સતરૂપ છે અનાદિ અનંત, અને એક સમયની પર્યાય પણ ક્ષણિક સત છે. ક્ષણિક સત હોવાથી અહેતુક છે. એક યોગ સાર છે અમિત ગતિ આચાર્ય ભગવાનનો, વજુભાઈ એનો અનુવાદ કર્યો છે, વઢવાણ વાળા આવ્યા છે. એમાં સંવર અધિકારમાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે આ મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન ને સમ્યક દર્શન ની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે આત્માને આશરે. એ શુદ્ધ નિર્મળ પર્યાય એનો દાતા શ્રી ગુરુ તો નથી, પણ એનો દાતો ભગવાન આત્મા પણ દાતા નથી. પણ વાત એક છે કે વ્યવહારની વાત ઢગલા બંધ, જ્યાં જો ત્યાં હોય છે. હિંમતભાઈ કહ્યું તું કે વ્યવહારની વાત તો કરોડો જગ્યાએ મળશે, પણ શુદ્ધ નયના વિષયની વાત તો ક્યાંક ક્યાંક છે ખરી, પણ એને શોધવી પડશે. વ્યવહાર શોધા વિના મળે, અને નિશ્ચય તો શોધવો. વ્યવહારનો પક્ષ તો જીવને અનાદિકાળનો છે, અને જીના ગમમાં પણ વ્યવહારની વાત તો ઠામ ઠામ ઠેકાણે મળશે, પણ નિશ્ચયની વાત સુધરીની વાત વિરલ ક્યાંક ક્યાંક છે, અને એનો ઉપદેશ પણ ક્યાંક ક્યાંક હોય, પણ એનું ફળ મોક્ષ છે. શુદ્ધ નયના ઉપદેશનું જે ગ્રહણ કરે છે, પર્યાયમાં અંદરમાં ગ્રહણ થાય છે આત્માને આશરે, એને પ્રત્યક્ષ અનુભવ થાય છે, અલ્પકાળમાં એની મુક્તિ થાય છે. અપૂર્વ વાત છે આ, વાત સમજવા જેવી છે. આચાર્ય ભગવાને કહ્યું છે કે તે વાત સાંભળી નથી, એવી વાત હું તને સંભળાવીશ. પુણ્યથી ધર્મ થાય એ વાત તને તો સાંભળવા ગલીએ ગલીએ મળશે, પણ શુભાશુભથી ભિન્ન પરમાત્મા અંદર બિરાજમાન અંત તત્વ છે. અરે પરિણામ ને પરભાવ અને પરદ્રવ્ય કહી એની આત્મબુદ્ધિ છોડાવવી છે, અને અંત તત્વ શુદ્ધ આત્મા બિરાજમાન છે એમાં આત્મબુદ્ધિ કરાવવી છે, પ્રયોજની છે. બીજું કઈ પ્રયોજન? એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાધિ છે. ટીકા. આ હે ઉપાધે અથવા હે એટલે ત્યાગવા યોગ, છોડવા યોગ. આ દેહ છે ને એ હે છે. હે છે એટલે શું કરવું? દેહ ને કાપીને ટુકડા કરીને અહીંયા ઓલા કાલે અમે ગયા તા, કેવા શું કહેવાય, સ્મશાન મુક્તિધામ. એમ નહીં હે એનો અર્થ એ નથી. આ દેહ મારો છે એમ જે મમતા થતી હતી, એ શુદ્ધ આત્મા મારો છે એમ મારા પણ સ્વભાવમાં સ્થાપન થયું, ત્યાં આ દેહ મારો નથી. એને દેહનો ત્યાગ કર્યો કહેવામાં આવે. અમને આ દેહાદી પર પદાર્થનો ત્યાગ છે, હવે બેસું ઘરમાં, કુટુંબ પરિવારમાં, રાજપાટમાં બેસું, અને રાજપાટનો અમને ત્યાગ વર્તે છે. પણ રાજપાટનો ત્યાગ વર્તો હોય તો જંગલમાં જઈને તમે દીક્ષા લેવી જોઈએ. ભાઈ, એક દ્રષ્ટિ અપેક્ષાએ ત્યાગ અને એક દશા અપેક્ષાએ ત્યાગ. દ્રષ્ટિ અપેક્ષાનો ત્યાગ એ તો એ પોતે જાણે, ને બીજા પરમાત્મા જાણે, બીજો કોઈ જાણી શકે. છ ખંડ નો રાજા ચક્રવર્તી શાંતિનાથ ભગવાન 16મા ભગવાન થયા. તીર્થંકર ની પ્રકૃતિ પણ એની પાસે હતી. કામદેવ ને ચક્રવર્તી ત્રણ પણ કે છે કે આ રાજપાઠ અમારું નથી, આ છ ખંડ અમારો નહીં. અમારો તો અખંડ આત્મા, એક અખંડ આત્મા તે સ્વતત્વ છે, ને બાકી તો બધું એને સમ્યક દર્શન થતા અભિપ્રાયમાંથી મારાપણાની બુદ્ધિ છૂટી જવી, એને દ્રષ્ટિ અપેક્ષાએ ત્યાગ કહેવામાં આવે છે. પણ એ ત્યાગ પણ અધરથી થતો નથી, એ આત્માના અનુભવ પૂર્વક ત્યાગ થાય છે. સમ્યક દર્શન થાય ત્યારે મિથ્યાત્વનો ત્યાગ થાય છે, એમને અધરથી ત્યાગ થતો નથી. શ્વાસ વાણીમાં ત્યાગ આવે, વિકલ્પમાં ત્યાગ આવે. ત્યાગવા જેવું છે એવું અધ્યયન ભલે કરે, પણ એનાથી આગળ વધવાનું છે એમાં કઈ સંતોષ પામવા જેવું નથી. હવે કે છે કે હે એટલે ત્યાગવા યોગ, છોડવા યોગ, ને ઉપાદે એટલે ગ્રહણ. શું ગ્રહવું ને શું છોડવું, આ સોનગઢના સંતની આ વાત ક્યાંથી આવી? આમાં કઈ ત્યાગ તો હોય નહીં સોનગઢ વાળાને કઈ. અરે ભાઈ, એ ત્યાગના સ્વરૂપની તે વાત સાંભળી નથી. અને એ ત્યાગ કોનો કરવો અને કોના અવલંબને ત્યાગ થઈ જાય ને કોનું ગ્રહણ થતા એ ત્યાગ થાય? ગ્રહણ પૂર્વક ત્યાગની વાત જ્ઞાની સિવાય કોઈ કરી શકે નહીં. આ છોડો, આ છોડો, આ છોડો, આ છોડો, એમ ત્યાગની વાતો બધા કરે, પણ ગ્રહણ શું કરવું એ અજ્ઞાનીને કાંઈ ખબર નથી, જ્ઞાની જાણે છે. એટલે હે ઉપાધિ અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે. બે વાત એક ગાથામાં મૂકી, ગ્રહવા યોગ શું અને છોડવા યોગ્ય શું, આ ભેદ જ્ઞાનનો પ્રકાર પરાકાષ્ઠા છે. આગમ પદ્ધતિમાં ભેદ જ્ઞાનના પ્રકારમાં દ્રવ્ય ગુણ પર્યાય તે સ્વદ્રવ્ય છે, અને આ બધા બહારના પદાર્થો પરદ્રવ્ય છે. પણ આ અધ્યાત્મની પરાકાષ્ઠામાં તો પોતામાં થતા પરિણામ પરદ્રવ્ય છે. મમતા છોડાવવી છે પરિણામમાં. સ્વામી તો બુદ્ધિ રાખીને બેઠો છે ને, સ્વામી તો બુદ્ધિ છૂટી જાય છે, પરિણામ છૂટે નહીં. પરિણામ પલટે ખરા, પરિણામને આત્મા પલટાવે નહીં. પરિણામ પલટે ખરા, પણ એ પરિણામ પલટતા પરિણામ ઉપરથી દ્રષ્ટિ ફરીને સ્થિર ધ્રુવ પરમાત્મા ઉપર દ્રષ્ટિ જાય છે ત્યારે પરિણામમાં આત્મબુદ્ધિ છૂટી જાય છે. એને પરિણામ પરદ્રવ્ય તરીકે જાણ્યા કહેવામાં આવે છે. પરિણામમાં આત્મબુદ્ધિ રાખવી છે અને માને મને એનો ત્યાગ છે એમ હોય શકે નહીં. દ્રવ્યમાં આત્મબુદ્ધિ થતા પરિણામમાં આત્મબુદ્ધિ છૂટી જાય છે, પરિણામનું સ્વામિત્વ પણ છૂટી જાય છે, પરિણામ રહી જાય છે, પણ પરિણામનો હું ધણી છું એ બધી છૂટી જાય છે. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ, વિભાવ ગુણ પર્યાયો અગાઉની બધી જેટલી વાતો પર્યાયની કરી એ બધાને વિશેષ ગુણોના પરિણામ કહેવામાં આવે છે. પર્યાયને પણ ગુણ કહેવાય, ઉપયોગની પર્યાય હોય એને પણ ગુણ કહેવાય, અને ત્રિકાળી જ્ઞાન ગુણને પણ ગુણ કહેવાય. એ જ્યારે ઉપયોગને ગુણ તરીકે શબ્દ મૂકે ત્યારે એમાં એમ સમજવું જોઈએ કે દોષ નથી પણ ગુણ છે એમ. એમ વિભાવ ગુણ પર્યાયો બહુવચન, વિશેષ ગુણના પરિણામ પર્યાયો જે થાય છે તે તેઓ પૂર્વે 49મી ગાથામાં અને પહેલાની ગાથામાં વ્યવહારનીના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા. વ્યવહાર નહીંથી જોવામાં આવે તો એ ઉપાદેય એટલે કે એ છે એવું જે જ્ઞાન એ ગ્રહણ કરવા યોગ્ય છે. પરિણામ છે એવું જે જ્ઞાન થયું તે ગ્રહણ કરવા યોગ્ય એટલે જાણવા યોગ્ય છે, પણ એ પર્યાય અવલંબન કરવા યોગ્ય નથી. જો ફૂટનોટ છે 103 પાના ઉપર, ફૂટનોટ બહુ સારી છે. પ્રમાણભૂત જ્ઞાનમાં સમ્યક જ્ઞાનની વાત ચાલે છે. પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મ દ્રવ્યનું તેમજ તેના પર્યાયોનું બંનેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ, એટલે કે હોય જ છે. બરાબર, પોતાને કથંચિત વિભાવ પર્યાયો વિદ્યમાન છે. જો કથંચિત શબ્દ વાપરો, પોતાને કથંચિત વિભાવ પર્યાયો વિદ્યમાન છે. વિભાવ એટલે વિશેષ પર્યાયો, એમાં વિકારી અવિકારી બધી પર્યાયો આવી જાય. વિદ્યમાન છે, વિદ્યમાન છે એટલે છે, હયાત છે. જે જે પર્યાય પ્રગટ થાય તે પર્યાય તરીકે વિદ્યમાન છે. કઈ અવસ્તુ નથી સર્વથા, કે સસલાના સિંગડા જેવું કે આકાશના ફૂલ જેવી પર્યાય. પર્યાય એક સમયનું સત છે, વિદ્યમાન છે. એવો શિકાર જેના જ્ઞાનમાં ન હોય, પર્યાય છે જ નહીં. પર્યાય સર્વથા વસ્તુ, પર્યાય જેવી વસ્તુ જ નથી. એમ જેના જ્ઞાનમાં પર્યાય હોવાનો સ્વીકાર જ નથી, જાણવા માટે પણ સ્વીકાર કરતો નથી, આદરવા માટે તો નકાર કરવા જેવો છે, પણ જાણવા માટે નકાર નિષેધ કરવા યોગ્ય નથી. છતાં પણ કોઈ જીવ સમજ્યા વિના પર્યાય વિદ્યમાન હોવા છતાં તેને એવો સ્વીકાર જેના જ્ઞાનમાં ન હોય, જ્ઞાનના જ્ઞેયપણે, જ્ઞાનના જ્ઞેયપણે પર્યાયને ઉડાડે છે, એને દ્રવ્યનું ભાન થતું નથી. આ પર્યાય ધ્યાનનો ધ્યેય નથી. ધ્યેયપણે તો નિષેધ કરવા યોગ્ય છે, પણ જ્ઞાનના જ્ઞેયપણે તો એ વસ્તુ રહેલી છે. શુદ્ધાર્થ જેને જ્ઞાનમાં, એને જ્ઞાનમાં જ ઉડાડે જ્ઞેયપણે, કે શુભાશુભ ભાવ થાય જ નહીં. આત્મા શુદ્ધ છે, આત્મા સર્વજ્ઞ છે, શુદ્ધ છે, એક છે. અરે ભાઈ, તો દ્રવ્ય દ્રષ્ટિએ શુદ્ધ કહ્યું, પણ તારા પરિણામમાં રાગ દ્વેષ થાય છે અને દુઃખ થાય છે, એ પર્યાય વિદ્યમાન નથી. પર્યાય તને જણાતી નથી. ના, પર્યાયને જાણવા જાઉં તો પર્યાય દ્રષ્ટિ થઈ જવાશે. કેણે કહ્યું આ? પર્યાયને જાણવા જાય તો પર્યાય દ્રષ્ટિ થાય, ક્યાંથી વાત લાવ્યો? કે દ્રવ્યને જાણતા પર્યાય જણાય છે, સાધકને પણ પર્યાય જણાય છે. પર્યાય જાણેલો પ્રજ્ઞાન કયો કે નહીં? તો શું પર્યાય દ્રષ્ટિ થઈ જાય છે જ્ઞાની ધર્મી? એ તો દ્રવ્ય સ્વભાવ ને છોડીને એકાંત પર્યાયને જાણવા રોકાય, તેને કહે છે કે પર્યાર્થિકની ન્યાય સર્વથા બંધ કર, એને જાણવા રોકામાં આવે. એ પરદ્રવ્યને જાણતા તને જ્ઞાન નહીં થાય. કેવું પરદ્રવ્ય? અંદરનું પર્યાય છે, પરદ્રવ્ય છે, એને જાણતા તને જ્ઞાન નહીં થાય. આત્માનો અનુભવ નહીં થાય. એ પરિણામને જાણવાનું બંધ કરીને દ્રવ્યને જાણ, તો તને આત્માનો અનુભવ થશે. અને પછી જે પર્યાય થાય થવા યોગ, એ જ્ઞાનીના જ્ઞાનમાં રહે છે, જ્ઞાનમાં એ ઉડતી નથી. હા, બીજી પર્યાયમાં. એક તો ઉપાદેય પણ જાણે, આત્મા જાણ્યો ત્યારે પર્યાર્થિકની ન્યાય સર્વથા બંધ કરી, ત્યારે પર્યાય હોવા છતાં પણ અને એક અપેક્ષા એ પર્યાયનું જ્ઞાન હોવા છતાં પણ એ પર્યાય ઉપાદેય પણ જણાતી નથી. ઉપાદેય પણ તો એકલું દ્રવ્ય સામાન્ય જણાય છે, એટલે પર્યાયની એક સંસ્થા બંધ થઈ કહેવામાં ઘણી વાર છે. પકડી બચુભાઈ, પકડી લીધી બચુભાઈ ધીરુભાઈ. બે વેદાંતી હતા, 20 જણા વેદાંતી હતા, એની યોગ્યતા અને ધીરુભાઈ નો જોગ. રાજકોટના મમુક્ષુ ત્યાં બદલી થઈ, અને રાતના 12 એક એક 2 વાગ્યા સુધી ચર્ચા કરી. એક મહિનો તો સામ સામ આવી ગયા, એક મહિનો. બોલો કે આ વેદાંત સાચું છે, બોલો કે જૈન દર્શન સાચું છે, સમજવાની અપેક્ષા એ કોઈ બીજી એમાં. પણ એક મહિના પછી લાયકા તેની ને હથિયાર રેઠા મૂકી દીધા. જૈન દર્શન પરમ સત્ય છે. ગુરુદેવે જે વાત કરી છે એ પરમ સત્ય. એના હાડો હાડમાં નસે નસમાં ગુરુદેવ બિરાજમાન છે પટેલિયાઓના. અત્યારે પણ ગુરુદેવની ટેપો સાંભળી છે, એક કલાકની ટેપ હોય એ ત્રણ કલાકે પૂરી કરે, એક વાક્ય આવ્યું બંધ કરી દે ટેપ, પછી એના ઉપર પછી ચર્ચા કરે. રાતના ત્રણ ઠેકાણે સ્વાધ્યાય ચાલે છે, રાતના મકાન ના ના હોય, દિવેથી હો બધી ઇલેક્ટ્રિક લાઈટ આવી નથી હજી, કદાચ ત્યાં સ્વાધ્યાય મંદિર પણ થશે એવા વિચારો ચાલે છે. જામનગર નો સાથ માગશે અને જામનગર સાથ આપશે ખરા, સારું સારા કામમાં કોણ સાથ ના. હા, તો મારે એની તરવાર, કોણ વાણિયો કોણ પટેલ, હા કોણ દરજી ને કોણ બોરા, રાજકોટ માં તો પારસી, આ દરજી હઈ ઉતાર વાણન બધા, નાગર બ્રાહ્મણ લુવાણા બધા ભાઈઓ, આ કોણ વાણિયો ને કોણ લુવાણો, બધા ભગવાન હાથમાં છે. રુકને વાળી ચીજ હૈ નહીં, રુકાવટ બિલકુલ નહીં આયેગી, પરમ સત્ય બાત હૈ. 4 લાખ અભી સભ્ય હૈ ઉસકે પર 1-2 મિંડા ચડને વાલા ભવિષ્યમાં હૈ. કભી ભરતી ઓટ આ સકતી હૈ, ભરતી ઓટ તો આતી હૈ, મગર ઇસકે પીછાડી ભરતી હૈ. પરમ સત્ય વાત બહાર આવી ગઈ છે અને એને જીલનારા ભાઈઓ બહેનો સેંકડો હજારોની સંખ્યામાં આ શુદ્ધાત્માની વાત સાંભળે અને પર્યાયને પરદ્રવ્ય કે એ વાત સાંભળતા એને ગમે છે, એને અંદર માંથી નકાર આવતો નથી, એટલી તો લાયકા તેની થઈ ગઈ. જીની વાત છે ને, દેહ ને તો પરદ્રવ્ય બધા કીએ, ઘરની છે દેહ ને તો પરદ્રવ્ય બધા કીએ, કુટુંબ પરિવાર ને પરદ્રવ્ય તો બધા કીએ, પણ તારા પરિણામ પ્રગટ થાય છે એ સ્વદ્રવ્ય નથી પરદ્રવ્ય છે, એની ઉપેક્ષા કર. પણ એ પરિણામ પ્રત્યે દ્વેષ કરવાનો નથી, દ્રવ્ય પ્રત્યે રાગ નહીં ને પરિણામ પ્રત્યે દ્વેષ ની, રાગ દ્વેષ નો ધર્મ નથી, આ વિતરાગતા નો ધર્મ છે. એ હા પહેલા નિર્ણય કરતી વખતે એને નઈ પક્ષ ના વિધિ નિષેધ ના વિકલ્પ થી રાગ દ્વેષ થઈ જાય છે. આ શુદ્ધ આત્મા તે હું એવો વિકલ્પ રાગ છે અને આ પર્યાય તે હું નહીં એમે નિષેધ આવે છે, એક અપેક્ષા એ દ્વેષ છે. પણ જયારે અનુભવ થાય છે ત્યારે જ્ઞાન મધ્યસ્થ થઈને દરેક પર્યાયને જેમ છે તેમ જાણતા અનુભવ થઈ જાય, એ દશાનું નામ વિતરાગતા છે. ગાથાઓ ઊંચી નિયમ સાર ઊંચું, પોતાની ભાવના માટે શાસ્ત્ર લખવું હોય, છઠ્ઠે સાતમે ગુણ સ્થાને ઝૂલનારા મહામુનિ કુનકુંદ આચાર્ય ભગવાન, જેનું ત્રીજું નામ છે ભગવાન મહાવીર ગૌતમ ગણધર અને કુનકુંદ આચાર્ય, એ પોતે ફરમાવે છે કે આ નિયમસાર શાસ્ત્ર તો મેં મારી ભાવના માટે લખ્યું છે. પ્રભુ આપે આત્માની, આપણા આત્માની, આપના આત્માની ભાવના માટે લખ્યું છે, તો અમે પણ અમારા આત્માની ભાવના માટે અધ્યયન કરી રહ્યા, અમે બીજાને સમજાવવા માટે આ અધ્યયન કરતા નથી, અમને તો અમારા ભાવના આત્માની ભાવના ઘૂંટાય છે. જે ગુરુદેવ કહ્યું એ તત્વ વારંવાર અંદરમાં ઘૂંટાય એને સ્વાધ્યાય કહેવામાં, કે પૂર્વે જે વિભાવ પર્યાયો વિદ્યમાન નથી એમ જે પ્રતિપાદન કરવામાં આવ્યા છે તે બધા વિભાવ પર્યાયો ખરેખર વ્યવહારની ના કથનથી વિદ્યમાન છે. વ્યવહારની અપેક્ષા એ જોવામાં આવે તો પર્યાયો છે. પર્યાયો જ્ઞાનના જ્ઞેયમાંથી ઉડાડીશ તો અન્ય મતી સાંખ્ય મતનો દોષ આવશે, અને પર્યાય માત્ર ને આત્મા માનીશ તો બૌદ્ધ મતી થઈ જાય. દ્રવ્ય પર્યાય ને જાણી, પર્યાય ની ઉપેક્ષા કરી, દ્રવ્ય ની અપેક્ષા કરી, દ્રવ્ય માં ઉપયોગ જોડી દેતા દ્રવ્ય ઉપાદેય પણે જણાય છે ત્યારે તેને સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે કે જેમાં ઉપાદેય પણે દ્રવ્ય જણાય. પર્યાય ગ્રહ પણે પણ ન જણાય, હે પણે પણ ન જણાય, અને ઉપાદેય પણે ન જણાય ત્યારે દ્રવ્ય જણાય. અને એ જાણીને અનુભવ થતા એ પર્યાય નું જયારે જ્ઞાન થાય ત્યારે તેને વ્યવહાર કહેવામાં આવે છે. ઝીણી વાત છે, ડાલ્યું પડે છે. અધ્યાત્મ રસિક જીવ હોય ને, અધ્યાત્મ ના રસિક, અને ભાઈ સવારે એક વાત કરી, કુટુંબ બધું ભેગું થયું હતું કિશોરભાઈ નું, ત્યારે વાત કરી કે આ નિયમસાર શાસ્ત્ર તમે આ સ્વાધ્યાયમાં લેવરાયું, ભલે બહુ સારું કર્યું, લેવા જેવું છે, એમાં કઈ વાંધો, પણ મોક્ષ માર્ગ પ્રકાશ પ્રવર્તન સાર અને નિયમ સમય સાર એ બધું ગુરુ ગમે, સાંભળીને ફરી ફરીને ઘેરે અધ્યયન કરીને કલાક બે કલાક ત્રણ કલાક અધ્યયન ઘેરે કરવું જોઈએ, અને ઘેરે અધ્યયન કરીને પછી જો આ નિયમ સારમાં એને હાથમાં આવે તો કામ થઈ જાય. અહીંયા સીધું શું ઉપાદે નિશ્ચય વ્યવહાર ક્રમબદ્ધ પર્યાય કઈ ખબર, ત્રિકાળ ઉપાદાન ક્ષણિક ઉપાદાન નિમિત્ત શું નૈમિતિક શું કરતા શું કર્મ શું એ કઈ જો ખ્યાલમાં ના આવે, શબ્દ જ્ઞાન ન હોય તો ભાવાર્થ એનો સમજાય નહીં. માટે શબ્દ જ્ઞાન ભાવાર્થ સમજવામાં એને હેતુ થાય છે, એટલે પહેલા એને નિરંતર અભ્યાસ કરવો જોઈએ, પાઠશાળા આદિ વગેરે. પાંચ પાઠશાળાથી શરૂ થયું જયપુરમાં, પાંચ પાઠશાળાથી આજે 450 પાઠશાળા ચાલે છે લગભગ. કેમ ભાઈ? 450 પાઠશાળા ચાલે છે બાળકોને. એમાં પીડાવા હું ગયો, પીડાવા કોટા ગયો તો જયારે કોટાથી પીડાવા લગભગ 100 કિલોમીટર છેટું છે, 150 કિલોમીટર, અને વચ્ચે ચાંદખેડીનો એક ભગવાન પ્રતિમા, ઓહો ભવ્ય પ્રતિમા, જેવી પ્રતિમા બાહુબલીજીની છે ખડગાસન, એવા જ આકારની પદ્માસન પ્રતિમા છે, જાણે એક જ કારીગરે બનાવી હોય એવી ભવ્ય પ્રતિમા, મનોજ્ઞ પ્રતિજ્ઞા પ્રતિમા છે. એને દર્શન કરતા ધર્મ ન થાય, બેઠા રહીએ એવું લાગે એવી પ્રતિમા. વચ્ચે આવતા હતા, ગામિયા ગયા હતા, પીડાવા ગામ છે, પીડાવા રાજસ્થાનમાં, રાજસ્થાનમાં આવે ને, રાજસ્થાનમાં પીડાવા ગામ છે, ત્યાં 250 બાળક અભ્યાસ કરે છે. કેટલા? 250 બાળક, બે કે ત્રણ પાઠશાળા ચાલે છે નિયમિત, અને એમાં એક ભાઈ પોતે શિક્ષક તરીકે 8 માઇલ છેટે સર્વિસ કરે છે, ત્યાંથી સાયકલ ઉપર વગર પગારે ભણાવવા આવે છે, અને એ બાળકો જયારે સંવાદ કરે છે તત્વનો, અમારી સામે તત્વનો સંવાદ કર્યો, અને એ ગુરુદેવની પ્રશંસા કરતા થાકતા નહોતા, ત્યારે એમ છું કે ગુરુદેવનો વિહાર તો ગામે ગામ થઈ રહ્યો. ગુરુદેવ જીવંત છે, ગુરુદેવનો ખરેખર સ્વર્ગવાસ થયો નથી. એ ગામે ગામ ભાઈઓ બહેનો બાળક નાના મોટા બાળ ગોપાળ સૌને આ તત્વનો રંગ લાગ્યો છે, એમ લાગે આપણને તત્વનો રંગ લાગ્યો છે. એટલે તત્વ અભ્યાસ મુખ્ય છે. આ નિયમસાર શાસ્ત્ર ઘણા ઊંચા પ્રકારનું અધ્યાત્મની પરાકાષ્ઠા છે. અધ્યાત્મની પરાકાષ્ઠામાં શુદ્ધભાવ પરાકાષ્ઠા, એમાં પણ 38 ને નહીં અભ્યાસ તો રોજ અડધો કલાક કલાક તો નિયમિત ઘેરે સ્વાધ્યાય કરવો જોઈએ ભાઈઓ બહેનોને. અહીંયા કહે છે કે વ્યવહાર નહીં ના કથન થી વિદ્યમાન છે. હવે વ્યવહાર નહીં શું, એ કથન ની પદ્ધતિ શું, એ વિદ્યમાન કહેવાનો આશય શું, એ બધું અધ્યયન જો નિરંતર કરતા હોય તો ખ્યાલ આવે. વ્યવહાર નહીં ના વિષય થી એટલે એક જ્ઞાન એના બે અંશ છે. એક અંશ દ્રવ્ય ને જાણે એને નિશ્ચય નહીં કહેવાય, અને જે ભેદ ને જાણે જ્ઞાન ની પર્યાય તેને વ્યવહાર કહેવાય. એ ભેદ ને જાણનારી એક જ્ઞાન ના અંશ થી જોવામાં આવે તો પર્યાયો છે, વિદ્યમાન છે, નથી બિલકુલ એમ આશ્રય કરવા યોગ્ય નથી, પણ જાણવા યોગ્ય તો એ વાત અહીંયા કરે છે કે જેના જ્ઞાનમાંથી શુદ્ધ દ્રવ્યનું સાચું જ્ઞાન હોઈ શકે નહીં. પર્યાય ને જ્ઞાન ના જ્ઞેય માંથી ઉડાડે ફૂટનોટ વંચાય છે, એને શુદ્ધાત્મ દ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. માટે વ્યવહાર નહીં ના વિષયોનું પણ, વ્યવહાર નહીં ના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે. વ્યવહાર નહીં નો વિષય ગ્રહણ કરવા યોગ્ય નથી, પણ વ્યવહાર નહીં નો વિષય છે એટલું જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે. ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિવક્ષા થી કહી વ્યવહાર નહીં ને ઉપાધિ કયો છે. વ્યવહાર નહીં ને ઉપાધિ કરવાનું કહેવાનું કારણ સ્પષ્ટીકરણ કરવું પડ્યું. તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે, અવલંબન કરવા યોગ્ય છે એવી વિવક્ષા થી ઉપાધિ કહ્યું નથી. પર્યાય ને જાણવા માટે કહ્યું છે. વ્યવહાર નહીં ના વિષયોનો આશ્રય, આલંબન, વલણ, સન્મુખતા, ભાવના તો છોડવા યોગ્ય જ છે. જ્ઞાન ગ્રહણ કરવા યોગ અને આશ્રય તો છોડવા યોગ. આ શું? આશ્રય તો છોડવા યોગ અને જ્ઞાન તો આ અંદરની વાત ચાલે છે બધી. તો છોડવા યોગ્ય છે એમ સમજાવવા 50મી ગાથામાં વ્યવહાર નહીં ને સ્પષ્ટપણે હે કહેવામાં આવશે. અત્યારે જે ગાથા ચાલે છે જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મ દ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ. પર્યાયમાં આત્મબુદ્ધિ તો છોડવા યોગ્ય છે, પણ પર્યાયનું જ્ઞાન છૂટી શકતું નથી. પર્યાયનું અવલંબન છૂટી જાય છે, પર્યાયમાં આત્મબુદ્ધિ છૂટી જાય છે, પણ પર્યાયનું થતું જ્ઞાન છૂટી શકતું નથી. કેમ કે પ્રમાણ જ્ઞાન અનુભૂતિ થતા એક અંશ દ્રવ્યને દ્રવ્યપણે જાણે, બીજો અંશ પર્યાયને પર્યાયપણે જાણે, તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. હવે પ્રમાણ જ્ઞાન શું, નિશ્ચય નહીં શું, વ્યવહાર નહીં શું, એ બધો અભ્યાસ કરવા યોગ્ય. થવું એનો વિભાવ હતો અને શીતળ થવું એનો સ્વભાવ છે. એટલે વિભાવ થોડો ટાઈમ હોય સ્વભાવ સાદી અનંત કાળ રહીએ છે. એ મિથ્યા તો કેટલો ટાઈમ રહીએ, બહુ થોડો ટાઈમ. ઓમ તો એક સમયની મુદતની પર્યાય છે. ગુરુદેવ પરમાત્મા હતા સંસાર કેટલો એક સમયનો, બીજે સમયે મોક્ષ, દ્રષ્ટિ મોક્ષ હો, પછી દશાનો મોક્ષ તો ટાઈમ લાગે. સવા આઠ થી નવ ટાઈમ પોણો કલાક થઈ ગયો. હવે આ એક થોડું વાંચી લઈ નીચેનો. એમ સમજાવવા 50મી ગાથામાં વ્યવહાર નહીં ને સ્પષ્ટપણે એ કહેવામાં આવશે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મ દ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયના આશ્રયનો ત્યાગ હોય તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન, બચુભાઈ, જેને દ્રવ્યનું અવલંબન હોય એને દ્રવ્ય પર્યાયનું જ્ઞાન સાથે થાય થાય ને જ્ઞાન સમ્યક છે એમ સમજવું, અન્યને નહીં.